प्रसन्नतां या न गताभिषेकत तथाप्नमं लो वनवासदुःखत मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा भवानि शङ्करौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् सिद्धास्वान्तस्थमीश्वरम् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् भद्री नारायण 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 भद्री नर नारायण 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 नर नारायण 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 स्वामी नारायण 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 स्वामी लक्ष्मी नारायण 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 लक्ष्मी लक्ष्मी नारायण 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 लक्ष्मी श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण भजमन्नारायण नारायण नारायण भजमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण भवतारायण श्रीमन्नारायण भव श्रीमन्नारायण भवतारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् ശ്രീമന്നാരായണ നാരായണ നാരായണ ശ്രീമൻ કલિકાળની અંદર નામના મહિમાનું વર્ણન રામચરિત માનસની અંદર સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે પ્રાચીન શાસ્ત્રોની પરંપરાને અનુકૂળ રહીને કર્યું. ઘણીવાર પ્રશ્ન થાય કે કલિકાળની અંદર પોતાની મુક્તિને માટે, પોતાની શાંતિને માટે, આત્મકલ્યાણને માટે ભગવાન નામ સિવાય બીજું કોઈ સાધન જ નહીં હોય. પ્રશ્ન થાય, જે સમયે આ બધા શાસ્ત્રોની રચના કરવામાં આવી હતી તે સમયમાં અને અત્યારના સમયમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો. સમય આગળ ને આગળ ચાલ્યા જ કરે છે, સમસ્યાઓ પણ બદલાયા કરે છે. બહારની બધી સમસ્યાઓ બદલાયા કરે, પરંતુ માનવના મનની એક સમસ્યા સનાતન રહ્યા કરે, શાંતિની સમસ્યા. શું કરવાથી જીવનની અંદર સનાતન શાંતિનો અનુભવ થઈ શકે, શું કરવાથી જીવન સ્વસ્થ બની શકે, આ સમસ્યા તો અતીતકાલથી માંડીને અદ્યતન કાલ પર્યંત એક સરખી. અને દેશ કાલાતીત, જેમ કાલાતીત તેમ દેશાતીત પણ, કોઈ પણ દેશની અંદર પણ માનવ માત્રની આ સમસ્યા છે શાંતિની સંપ્રાપ્તિ અથવા શાંતિની સ્વાનુભૂતિની. કેવી રીતે આ શાંતિની અનુભૂતિ થઈ શકે, કેવી રીતે જીવનનું કલ્યાણ સાધી શકાય, તેને માટેની સમસ્યા તો માનવ માત્રને એક સરખી લાગુ પડે. અને પ્રાચીન ગ્રંથોમાં કયા પ્રમાણે અને રામચરિત માનસ ગ્રંથમાં પણ કયા પ્રમાણે ભગવાન નામનું એકમાત્ર અમોઘ અસરકારક સાધન એને માટે સૂચવવામાં આવ્યું. પરંતુ ઘણીવાર પ્રશ્ન થાય છે, ઘણા માણસોને, વિચારક જે માનવો છે તેમને સમસ્યાઓ તો થાય, જિજ્ઞાસાઓ પણ થાય, એટલે ઘણીવાર તે પૂછે છે કે નામ મોટું કે કામ મોટું, શું મોટું. કળીકાળની અંદર જે શાંતિ સાંપડશે તે શાંતિ કેવળ ભગવાન નામથી સાંપડશે કે પછી સત્કર્મ કામ કરવાથી સાંપડશે? અને કલિકાળની અંદર વધારે શું કરવું જોઈએ કલિયુગના દોષોમાંથી મુક્તિ મેળવવા માટે? ભગવાન નામના જયઘોષ જ આપણે ગાવા કે પછી કામ કરવાથી શાંતિ સાંપડશે? પ્રશ્ન કાંઈ એકદમ નાખી દેવા જેવો તો નથી જ, વિચાર કરવા જેવો સવાલ છે. અને બહુજન સમાજને આ સવાલ લાગુ પડે છે, કામ કરવાથી શાંતિ સાંપડે કે નામથી જ શાંતિ સાંપડે, કામ કરવાથી આત્મકલ્યાણ થાય કે નામથી આત્મકલ્યાણ થાય? આપણે ત્યાં યોગો તો ઘણા પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળ પર્યંત ચાલ્યા કરે છે. ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, હઠયોગ, રાજયોગ, નાદાનુસંધાન યોગ, કર્મયોગ, ઘણા બધા યોગો જુદા જુદા આપણા દેશની અંદર ચાલ્યા કરે. અને જેમ જેમ વખત વીતતો જાય છે તેમ તેમ નવા નવા કેટલાક યોગો વળી પાછા એમાં ઉમેરાતા પણ જાય છે. તો માનવ જીવનના કલ્યાણને માટે કયો યોગ સૌથી પરમ ઉપયોગી બની શકે માનવ માત્રને માટે, માનવ સમાજને માટે પણ કયો ઉપયોગી થઈ શકે? મને પોતાને એમ લાગે છે કે આપણે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, રાજયોગ, હઠયોગ, નાદાનુસંધાન યોગ, લયયોગ, આ બધા યોગો છે તો ઘણા સારા, અને તે દ્વારા આત્મોન્નતિ સાધી શકાય, આત્મશાંતિ અનુભવી શકાય જો સારી રીતે તે યોગનો આધાર લઈએ તો. તે દ્વારા આપણે આત્મ સાક્ષાત્કાર પણ કરી શકીએ. પરંતુ એક બીજો પણ એવો યોગ છે જે યોગને કદાચ આપણે ભૂલી ગયા છીએ, અને એ યોગને ભૂલવાથી આપણે પણ પાછળ પડી ગયા છીએ, સમાજ પણ પાછળ પડતો જાય છે. અને તે યોગ આપણા જ શાસ્ત્રોની અંદર વર્ણવેલો યોગ છે, કોઈ નવો યોગ તો નથી, પરંતુ ભૂલાયેલો જ નહીં, ઉપેક્ષિત યોગ છે. અને તે યોગનું નામ છે સહયોગ. સહયોગ, યોગ ઓફ કોઓપરેશન, સહકાર કરવાનો યોગ, સહયોગ, જેમ આપણે શાંતિ પાઠમાં કહેવામાં આવે છે ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહઈ સહનાવવતુ. પોતાને માટે પ્રાર્થના કરતા નથી ઋષિ શાંતિ પાઠમાં, પરંતુ સૌને માટે પ્રાર્થના કરે છે. ગુરુ શિષ્ય પોતાને માટે, પારસ્પરિક પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, અને સર્વને માટે પણ પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ તમે અમારું રક્ષણ કરજો જેથી અમે કુમાર્ગગામી ના બનીએ, અમારી અંદર બુરા વિચારો પેદા ન થાય, બુરા સંકલ્પો ને ભાવોની સૃષ્ટિ અમારા મનની અંદર થાય જ નહીં, તે પ્રકારની વ્યવસ્થા તમે અમારા જીવનકાળ દરમિયાન કૃપા કરીને કરી દેજો. જો અમે કુમાર્ગે જતા હોઈએ તો અમારું રક્ષણ કરજો, ત્યાંથી પાછા વાળજો. જેવી રીતે માતા બાળકને અગ્નિ તરફ બાળક જતું હોય તો દૂરથી જોઈને તરત જ દોડી આવીને હાથ પકડીને અથવા તો તેડીને પાછો વાળી દે છે, એની રક્ષા કરે છે, તેવી રીતે તમે પણ ભયસ્થાનોમાંથી પ્રલોભનોમાંથી અમારી રક્ષા કરજો. સહના ભવતુ સહનૌ ભુનક્તુ. અને પછી અમે જે કાંઈ ઉપાર્જન કરીએ, જે કાંઈ મેળવીએ, તે એકલફેટા બનીને ભોગવવાને બદલે અમે સમાજમાં રહીએ છીએ તો બીજાનો પણ વિચાર કરીએ, અને અમારી વિદ્યા દ્વારા, અમારા તપ દ્વારા, જ્ઞાન દ્વારા, પદ દ્વારા, અધિકાર દ્વારા, સત્તા દ્વારા, પ્રતિષ્ઠા દ્વારા, વૈભવ અથવા તો ઐશ્વર્ય દ્વારા બીજાને પણ સુખ શાંતિ પહોંચાડીએ તેને માટે હંમેશા તત્પર રહીએ, સત્કર્મ પરાયણ બનીએ, જરા વિશાળ બનીએ, થોડા ઉદાર બનીએ, સ્વાર્થી ન બનીએ. સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહઈ. અને અમે પુરુષાર્થ કરીએ સત્કર્મોને માટે, પરંતુ સંયુક્ત રીતે બને તો પુરુષાર્થ કરીએ, સારા કામોને માટે સહયોગ સાધીને અમે પ્રયત્નો કરીએ તો તે કર્મોને સફળતા પર અમે પહોંચાડી શકીએ. વ્યક્તિગત પુરુષાર્થ કામ લાગે ખરો, પરંતુ સમષ્ટિગત પુરુષાર્થ હોય, સંયુક્ત રીતે થનારો સારા માણસોનો પુરુષાર્થ હોય તો તેનું પરિણામ વળી જુદું જ આવતું હોય છે. તો અમે સાથે મળીને સત્કર્મ પરાયણ બનીએ સંસારની અંદર. સહવીર્યમ કરવાવહઈ તેજસ્વીના વધી તમસ્તુ. અને અમારું અધ્યયન, અમારા વિચારો, અમારા ભાવો, અમારી બુદ્ધિ, અમારી પ્રતિભા, બધું તેજસ્વી બને, દીનતા હીનતામાંથી અમે મુક્તિ મેળવીએ, અમે જાણીએ સમજીએ કે અમે પરમાત્માના પ્રતિનિધિ છીએ, અમે પરમાત્માના પ્રતીક છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના અંશ છીએ, વારસ છીએ, આ વસ્તુને બરાબર સમજી જઈએ અને તદનુસાર આચરણ જીવનની અંદર કરીએ તો દીનતા ને હીનતામાંથી અમને સદાને માટે મુક્તિ મળે, અમને મુક્તિ મળે, મને મુક્તિ મળે તેમ શાંતિ પાઠમાં કહેવામાં આવતું નથી, અમને સૌને મુક્તિ મળે તેને માટે અમે પ્રયત્નો કરીએ. તેજસ્વીના વધી તમસ્તુ મા વિદ્વિષા વહઈ વહઈ. અમે બંને, વહેનો અર્થ તો અમે બંને થાય છે, ગુરુ ને શિષ્ય, પણ બદલાયેલા સંદર્ભમાં આપણે એમ કહી શકીએ મા વિદ્વિષા મહઈ મહઈ. અમે બધા દ્વેષ ન કરીએ, પરસ્પર પ્રેમ ભાવને વધારીએ, રાગ ન રાખીએ, દ્વેષ ન રાખીએ, ઈર્ષા ના રાખીએ. કોઈના જીવનના વિકાસમાં જો ઉપયોગી સહયોગ પ્રદાન કરી શકાતો હોય તો ઉપયોગી સહયોગ પ્રદાન કરીએ, એ અમારું કર્તવ્ય છે તેમ સમજીએ. આ રીતે અમે સમાજની અંદર જીવીએ અને કેવળ અમારા જ સુખને માટે, અમારી શાંતિને માટે, અમારી બંધન મુક્તિ અથવા ક્લેશ નિવૃત્તિને માટે વધારે પડતી ચિંતા કરવાને બદલે બીજાની પણ ક્લેશ મુક્તિને માટે, બીજાના પણ બંધનોની નિવૃત્તિને માટે, બીજાને સુખ શાંતિ પ્રાપ્ત થાય તેને માટે ઘરની અંદર, કુટુંબની અંદર, બહાર, ગામની અંદર, દેશની અંદર, જ્યાં જ્યાં અમે જઈએ, શ્વાસ લઈએ અથવા વસતા હોઈએ ત્યાં અમારા જીવન દ્વારા ખતરનાક ના થઈએ, હાનિકારક ના થઈએ, પરંતુ કલ્યાણકારક બનીએ. અમારી વાણી કલ્યાણકારક થાય, અમારા વિચારો કલ્યાણકારક થાય, અમારું વર્તન પણ કલ્યાણકારક શાંતિ પ્રદાયક બની જાય એવી કૃપા તમે અમારા પર કરજો. એને માટે તમે અમને સદબુદ્ધિ પ્રદાન કરજો. આ પ્રકારની પ્રાર્થના ઉપનિષદોના શાંતિ પાઠની અંદર વૈદિક ઋષિઓએ કરેલી છે, અને તેમાં સહશબ્દનો પ્રયોગ લગભગ પ્રત્યેક ચરણની અંદર આવે છે. તો તે સૂચવે છે કે માનવનું જીવન કેવળ પોતાની સુખ શાંતિ માટે, પોતાની સુખાકારીને, પોતાની વ્યક્તિગત મુક્તિને માટે જ વપરાવવું ના જોઈએ, પરંતુ માનવે બીજાનો પણ વિચાર કરવો જોઈએ કે મારા જીવન દ્વારા હું બીજાને પણ સુખ આપી શકું, હું બીજાને પણ શાંતિ પ્રદાન કરી શકું, કોઈ રડતા હોય તો તેના અશ્રુને હું લૂછવામાં નિમિત્ત બની શકું, ન બની શકું તો કોઈના અશ્રુની અંદર અભિવૃદ્ધિ ના કરી શકું, મારા જીવન દ્વારા તેટલું ધ્યાન રાખું તો પણ પૂરતું છે, કોઈના ઘાને જો હું રૂઝવી ન શકું, મલમપટ્ટો બનીને તો તે ઘાને વધારે ઊંડા ન કરી શકું, એટલું પણ હું સાચવી શકું મારા જીવન દરમિયાન મારા વ્યવહાર દ્વારા, તો હું થોડીક સેવા કરું છું બીજાની, અને સૌની અંદર પરમાત્માનો જ પવિત્રતમ પ્રકાશ પથરાયેલો છે, એ પરમાત્માને પેખવાને માટે કઈ તીર્થમાં જવાની આવશ્યકતા નથી, એ પરમાત્માને પેખવાને માટે કોઈ વિશેષ તીર્થ સ્થાનમાં જ કઈ પરમાત્માનો વાસ છે તેમ નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમસ્તકે, જલ સ્થળમાં ચરાચર જગતની અંદર પરમાત્મા વસેલા છે એમ સમજીને જીવ માત્રને ઉપયોગી થવા માટે જેના પણ હું સંપર્કમાં આવું છું તેને તે સંપર્ક અલ્પકાલીન હોય અથવા તો વધારે સમય પૂરતો ટકનારો હોય, હું મારા જીવન દ્વારા, હું મારા વ્યક્તિત્વ દ્વારા સુખ શાંતિ પ્રદાન કરી શકું, એને માટે જાગ્રત રહી શકું, એને માટે હે પ્રભુ માને તમે સદબુદ્ધિ આપો, શક્તિ આપો. વેદકાળના ઋષિઓ આ પ્રકારની પ્રાર્થના કરે છે. તો જયારે કોઈ આપણને પૂછે છે કે કળી કાળની અંદર સુખ શાંતિ પામવાની માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન કયું, તો કેટલીક વાર આપણને એમ થાય છે કે યોગ ઓફ કોઓપરેશન, આ જે સહનો યોગ છે, સહકારનો યોગ છે, સેવાનો યોગ છે, બીજાને ઉપયોગી થવાનો યોગ છે, આપણા દેશની પ્રજા તો લગભગ તે ભૂલી જ ગયેલી છે. કારણ કે મોટે ભાગે આપણે ત્યાં અંગત મુક્તિના જ ઉપદેશો આપવામાં આવ્યા, અંગત જ શાંતિના, તો તારું કરી લે, બીજાની તારે શી ફિકર, તું એકલો આવેલો એકલો જવાનો, તારે વળી માતા શું, તારે વળી પિતા શું, તારે વળી પરણ્યો તો હવે પત્ની શું, સંતાનો હોય તો તારે શી ચિંતા, કૂટી લેશે તો બધા જ પોતપોતાનું પ્રારબ્ધનું પોટલું લઈને બધા આવેલા, અને જેવું સુખ અથવા જેવું દુઃખ લખેલું હશે તેવું થશે, તારું પણ જે થવાનું હશે તે થશે, તું તો માળા લઈને બેસી જા, જપ કર્યા જ કર, કોઈ મરતું હોય તો તારે શું અને કોઈ જીવ્યું હોય તો તારે શું. આ પ્રકારની વાતો જીવન પ્રત્યે નિરસતા, જવાબદારીનો અભાવ કેળવવાની વાતો, જીવનની સદંતર અવહેલના કરવાની વાતો આપણા દેશમાં વૈરાગ્યને નામે, ભક્તિને નામે જ્યારથી ચાલી, ત્યારથી ગૃહસ્થાશ્રમોની અંદર જે આનંદ હતો, શાંતિ હતી, એ થોડી થોડી હાલવા માંડી, અને સમાજ જીવનની અંદર પણ કેટલાક ધર્મમાં માનનારા માણસો રૂચિ રાખતા ન થયા, ઉપેક્ષા રાખતા થયા. એમને એમ થયું કે આ તો માયા કહેવાય, આમાં વળી શું રસ લેવાનો, કાળી રોટી ને ધોળી દાળ રોજ મળે એ માયા નહીં, આ બીજું બધું જ માયા કહેવાય. કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક, આપણને મળે રોજ, થઈ રહ્યું, બીજું શું, સુવાનું મળે. તો આ પ્રકારની એક વાત આપણા દેશની અંદર મધ્યયુગથી ચાલવા લાગી, અને તેને લીધે આપણે કામ કરવામાંથી પાછા વળવામાં ધર્મ સમજવા માંડ્યા, વૈરાગ્ય માનવા માંડ્યા. એ સંદર્ભમાં આપણી પ્રજાને જો બેઠી કરવી હોય, આપણા સમાજ જીવનને વધારે શક્તિશાળી કરવું હોય, તો આપણે તો એમ કહેવું પડે કે અત્યારના યુગની અંદર સૌથી શ્રેષ્ઠ માર્ગ જો કોઈ પણ હોય, માનવે પોતે પણ શાંતિ મેળવવાનો, સુખ મેળવવાનો, પોતાની સમુન્નતિ સાધવાનો, આત્મકલ્યાણ કરવાનો પણ, અને બીજાને પણ શાંતિ ને સુખ પ્રદાન કરવાનો, તો તે માર્ગ બીજાને ઉપયોગી થવાનો માર્ગ છે, સહયોગ છે, સેવાનો માર્ગ છે. તે પ્રત્યેક માનવે જ્યાં પણ હોય ત્યાં રહીને, પોતાની મર્યાદિત પરિસ્થિતિમાં રહીને પણ કરવો જોઈએ, તે દ્વારા તેને શાંતિ સાંપડશે. તમે એક પરબ કોકને માટે બનાવો, અને કેટલાય માણસો એ પાણી પીએ છે, કેટલાયને તમે શાંતિ આપો છો, અને તમારા ઘરમાં એક તમે મશીન રાખો છો ઠંડા પાણીનું, તે તો ઠંડુ પાણી તમે જ પીઓ છો અથવા તમારા ઘરના માણસો પીએ છે, पड़ोसी ने तमे जो एक प्यालो पण कोई वार आपता हो मांगवा आवे उनाळामां त्यारे के अमारे त्यां मशीन नथी शेठाणी साहेबा तमारे त्यां छे तो जरा लोटो भरी आपशो तो के पैसा ते आण्या था पैसा तो अमे कमाया था अने आ तारू लावेलू छे के एवं होय तो तू पण वेपार करी लेजे अमारा शेठ करे छे तेवो अने तूय वसावजे ने आ रीते जो आपणे कहता होईए अने पछी श्रीमन नारायण 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 श्रीमन आ पार्सल नारायण ना द्वार सुधी पहोंची एवं हमणा ना ज पहोंच्यु मार्यु आम करवा गयो ने श्रीमन नारायण 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 श्रीमन नारायण तूटी ज गयो दोरडो ज हाथ में आवी गयो आ तो चाली गयो पहोंचे ज नहीं थोड़ी मानवता थोड़ी विशालता थोड़ी दया आ दिल में जोईए अपना देश नी अंदर आ धीरे धीरे ओछू थतु गयु ओछू थतु गयु आने वधारवानी जरूर छे आवश्यकता એટલે હું કહું છું કે વર્તમાન કાળનો સૌથી ઉત્તમ યોગ કોઈ પણ હોય પોતાની શાંતિ માટેનો બીજાની શાંતિને માટેનો તો તે સહયોગ છે સેવા ધર્મનો યોગ છે ઉત્તમ છે તો પછી આ બધા શાસ્ત્રકારો કે છે કે કલૌ કેવલ નામ અધારા કલૌ કેવલ નામ અધારા જપત જપત નર ઉતરે પારા જપત જપત નર ઉતરે પારા એનું શું હવે હું તો કોમ્બિનેશનમાં માનું કોમ્બિનેશન ઘણા નહીં સમજતા હોય સમન્વય હું પોતે આમાં માનું છું હું તોડવામાં માનતો નથી પણ જોડવામાં માનું છું એટલે હું કહું છું કે તમે નામ અને કામ બંનેને ભેળવી દો શું વાંધો આવ્યો ઘણા માણસો મને પૂછે છે કે કામ એટલું બધું છે કે ટાઈમ મળતો જ નથી હું કહું છું તો પછી વહેલી સવારે શું કરો વહેલી સવારે શું કરો ટેલિફોનો પણ નથી આવતા છાપાવાળા ફેરિયાઓ પણ મોડા છાપા નાખી જતા હોય તમે 3 વાગે ઉઠો અને પછી નામ સ્મરણ કરો ને જરા ધ્યાન કરો પ્રાર્થના કરો ઘણો સમય તમારી પાસે કલાકનો 2 કલાકનો આ મેન્ટલ બ્રેકફાસ્ટ આત્માનો નાસ્તો કરી લો એ 24 કલાક સુધી તમને કામ લાગશે અને પછી કામ તો છે જ તો તે કામ પણ જાગૃતિપૂર્વક જો કરો કરવાના હોય તેટલા જ કરો વિવેકપૂર્વક કરો પરમાત્માને યાદ રાખીને હૃદયમાં રામ રાખીને મનમાં માનવતા રાખીને માનવતાની માવજત કરતા કરતા કેવલ પોતાને જ માટે નહીં પોતાના સુખને પોતાની શાંતિને માટે જ નહીં પરંતુ પરાર્થે પણ જો આપણે કામ કરતા હોઈએ તો ઘણી સારી વાત છે એનાથી તો ઘણો લાભ આપણને થશે અને વળી પાછા કામ કરતા કરતા પણ મનમાં તો આપણે નામ સ્મરણ કરી શકીએ હૃદયમાં નામને રાખી શકીએ રામને રાખી શકીએ શ્યામને રાખી શકીએ ભગવાન શંકરમાં પ્રેમ હોય તો તેમને રાખી શકીએ અને સાંજના પાછા કામ કરીને ઘેર આવીએ ત્યારે વળી પાછા 1-2 કલાક આપણે નામસ્મરણ કરી શકીએ સત્સંગ કરી શકીએ અથવા તો કોઈ સુંદર પુસ્તકનું અધ્યયન કરી શકીએ આત્મનિરીક્ષણ કરી શકીએ આપણા જીવનની વિશુદ્ધિને માટેની પ્રાર્થનાનો આધાર લઈ શકીએ આ બધું થઈ શકે છે તો પછીથી જીવન તો સમન્વયકારક હોવું જોઈએ એમાં કોઈ વસ્તુનું મહત્વ નથી એમ નથી બધી જ વસ્તુઓનું મહત્વ છે અને તે વસ્તુ એવી રીતે ગોઠવાઈ જવી જોઈએ જેવી રીતે ભોજનની થાળીમાં રોટલી ગોઠવાઈ જાય એના સ્થાન પર શાક ગોઠવાઈ જાય વાડકીમાં વળી દાળ ગોઠવાઈ જાય અને સમય પર ભાત ગોઠવાઈ જાય અને પાપડ ચટણી અથાણા રાયતા હોય તો તે પણ સમય પર ગોઠવાઈ જાય અને એક થાળી બની જાય સમસ્ત એવી રીતે જીવનમાં થોડું જ્ઞાન પણ ગોઠવાઈ જાય મગજની અંદર થોડું હૃદયમાં ભક્તિ પણ ગોઠવાઈ જાય પ્રેમ પણ ગોઠવાઈ જાય અનુકંપા પણ પેદા થઈ જાય દયા પણ પેદા થઈ જાય હૃદય સંવેદનશીલ બની જાય અને એની સાથે સાથે જે બુદ્ધિ છે એ બુદ્ધિ શુભ્ર બને એને માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ અને જે પ્રાણ તત્વ છે એ પ્રાણ તત્વની વિશુદ્ધિને માટે શુદ્ધ આહાર કરતા કરતા ધ્યાન ધારણા દ્વારા આપણે પરમાત્માને ઓળખવાને માટેના પ્રયત્નો કરતા હોઈએ નામ સ્મરણાદિ સાધનોનો આધાર લેતા હોઈએ અને પછી જે શરીર છે આપણી પાસે તેની દ્વારા આપણે પરાર્થ કામો કરતા હોઈએ કેવલ આપણે જ માટે આપણે ઘસાઈએ નહીં કામ ન કરીએ પરંતુ બીજાને પણ સુખ શાંતિ પહોંચાડવાને માટે આપણે કામ કરીએ તો કેટલી મોટી વાત છે આવી રીતે કોમ્બિનેશન જીવન એક સમન્વયકારી વસ્તુ બની જાય છે. એમાં જ્ઞાનનું પણ સ્થાન, એમાં ભક્તિનું પણ સ્થાન, એમાં યોગનું પણ પોતાનું મહત્વ, એમાં કર્મ પણ પોતાને સ્થાને આવી જાય અને ચતુર્વિધ જે પુરુષાર્થ થઈ જાય સાધનાનો, એક મહાન માણસને આદર્શ માનવને તૈયાર કરે અને આદર્શ માનવનું લક્ષ્ય પણ બીજાને ઉપયોગી થવાનું તો હોય જ. સાધના કરે ત્યારે પણ ઉપયોગી થવાનું હોય અને સાધના જ્યારે પરિસમાપ્તિ પર પહોંચે ત્યારે પણ ઉપયોગી થવાનું હોય. આવી રીતે ઉપયોગી થવાની જે વૃત્તિ છે તે વૃત્તિ જો આપણા સમાજની અંદર વિકસે તો અત્યારે આપણા સમાજની અંદર જે કઈ આપણને સ્વાર્થ વૃત્તિ શોષણ આદિ દેખાય છે ધીરે ધીરે તે દૂર થઈ શકે, તેનો અસ્ત થઈ શકે. હમણાં અમે સાઉથ આફ્રિકા ગયા, લગભગ ત્યાં પહોંચે 15-1 દિવસ થયા અને અચાનક ટેલિફોન આવ્યો. ટેલિફોન જે ઘરમાં અમે ઉતરેલા તે આવ્યો અને તે ટેલિફોન કરનારા એક શ્રીમતી હતા. શ્રીમતી જેમનો અમને તો કઈ પરિચય નહોતો, એટલે એમણે ઘરનાને કહ્યું ટેલિફોન પર કે તમારે ત્યાં કોઈ મહાત્મા ભારત વર્ષથી આવેલા છે એવું અમે રેડિયો પર ગઈકાલે સાંભળ્યું અને છાપામાં પણ વાંચ્યું. મહાત્મા યોગેશ્વરજી કઈ નામ છે? તો કે હા, અમારે ત્યાં આવેલા છે, તમારે મળવા આવવું હોય તો અમુક સમય આવી શકો. તો કે મારે મળવા તો આવવું છે પણ હમણાં નહીં અવાય, મારે તો કાર્યક્રમ ગોઠવવો છે યોગેશ્વરજી મહારાજનો. કે યોગેશ્વરજીનો કાર્યક્રમ ગોઠવવો હોય તો એમની સાથે વ્યક્તિગત વાત તો કરવી જ પડે, તે સિવાય તો કેવી રીતે થઈ શકશે? તો કે તમે ક્ષમા કરજો ને, મારે બદલે તમે વાત કરો ને, કારણ કે હું તો એવા કામમાં પડી છું કે મારાથી નીકળાય નહીં, રાતે ઘણીવાર બેસવું પડે છે કલાકો સુધી ઓફિસની અંદર, પણ મારે યોગેશ્વરજીનો કાર્યક્રમ ગોઠવવો છે. તો કે અમે વાત કરીશું. હવે ભાઈએ મને વાત કરી, આ બેનનો ટેલિફોન આવ્યો હતો. બેન કોણ છે? તો કે આ તો આકાશવાણી વિભાગના અધ્યક્ષ છે સાઉથ આફ્રિકા, અને ઘણા વિદ્વાન છે મહિલા. આ સન્નારીને તમારી કઈ પ્રાપ્ત ખબર પડી એટલે કાર્યક્રમ ગોઠવવા માંગે છે. મેં કહું ઘણી સારી વાત. તો કે પણ એ મળવા આવી શકે તેમ નથી. મેં કહું કાંઈ આવશ્યકતા પણ નથી, મળવા ના આવી શકે તો શું વાંધો, એ બીજાને ઉપયોગી થવા માંગે છે. હવે આમાં કઈ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નહીં રાખવા જોઈએ. આપણે જઈશું, સમય લઈ લો એમની પાસેથી. અને એમણે સમય લીધો અને તે સમય પર અમે ત્યાં પહોંચ્યા અને પછીથી તેમણે તે જ વખતે કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તે પ્રશ્નોના જવાબો તરત જ અમારી પાસેથી લીધા અને તે રેકોર્ડ કરી લીધું તેમણે બધું જ. પાછળથી રિલે કરવાને માટે ઇન્ટરવ્યુ આખો અંગ્રેજીમાં લઈ લીધો અમારો, બીજો પણ એક ઇન્ટરવ્યુ પાછો લઈ લીધો, 3 ઇન્ટરવ્યુ એક સાથે એમણે લીધા. મને મેં એમને પૂછ્યું કે તમે તો અમને ઓળખતા નહોતા. તો કે પણ આ છાપામાં આવેલું ને રેડિયા પર અમે સાંભળેલું, એટલે અમે હંમેશા શોધ્યા કરીએ કે અમારા દેશમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે છે, અને જો કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવતી હોય એવું અમને લાગે તો અમે એનો લાભ અમારી પ્રજાને અપાવીએ છીએ. અમે આ ખુરશી પર એટલા માટે બેઠા, અમને આ કામ સોંપાયેલું છે કે અમારી પ્રજાને ઉપયોગી થાય તેવી રીતે અમારે અમારી પ્રવૃત્તિનું સંચાલન કરવાનું છે. તમે કહો તમને કેવી રીતે ખબર પડી કે હું વિશિષ્ટ વ્યક્તિ છું? કેવી રીતે ખબર પડી? હજુ પરિચય તો આપણો અત્યારે જ થયો. તો કે રેડિયા ઉપર અને વર્તમાન પત્રમાં તમારી જે માહિતી હતી એ માહિતી અસાધારણ હોવાથી મને એમ લાગ્યું કે તમે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોવા જોઈએ, એટલે મને એમ થયું કે હું તમારો કાર્યક્રમ લઉં, રૂબરૂ મળું, અને જો વિશિષ્ટ વ્યક્તિ નહીં હો તો પછી હું પ્રણામ કરીને કહીશ કે કાંઈ નહીં, આપણે મળ્યા, હવે છૂટા પણ પડી શકીએ, નહીં તો તમારા કાર્યક્રમો લેવાય. ઘણી સારી વાત. અને પછીથી એની ભાવનાને જોઈને અમને ઘણો આનંદ થયો. ઘણી વિદ્વાન મહિલા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોને સારી પેટે વાંચેલા, વિચારેલા ને પચાવેલા પાછા, અને પશ્ચિમના દર્શન શાસ્ત્રોના ગ્રંથોને પણ સારી રીતે વાંચેલા વિચારેલા, સમજપૂર્વક પોતે એની અંદર પ્રતિષ્ઠા પામવાના પ્રયત્નો કરતા હતા. આશ્ચર્યની વાત છે કે તેમણે લગભગ 19 વાર્તાલાપો લીધા મારા, 19 વારંવાર અવારનવાર કાર્યક્રમો ગોઠવીને 19, કે તમે તો ભારતમાં જવાના પણ અહીંયા એવું અમે કંઈક રાખવા માંગીએ છીએ કે તમે ભારતમાં હો તો પણ અમારી પ્રજા આગળ અમે આ કાર્યક્રમો મૂક્યા જ કરી. તમે કોઈ એવો વળી કોઈ વિષય તમે બતાવો મને તો હું એવા કાર્યક્રમો આપું. મને કે જુઓ, હોળી, ધૂળેટી, રક્ષાબંધન, પછીથી નવરાત્રિ, એકાદશી, દિવાળી, બેસતું વરસ, રામનવમી, શિવરાત્રિ, આ બધા ભારતના તહેવારો છે, તો એ તહેવારોની પાછળ શું રહસ્ય છે? શા માટે આ તહેવારો ઉજવવામાં આવે, એની પાછળ શું ઇતિહાસ છે? એના તમે વાર્તાલાપો, પ્રત્યેક વાર્તાલાપ 14-15 મિનિટનો આપો તો અમારે આ બધા વાર્તાલાપો જોઈએ એ અમે સંગ્રહી રાખીએ, અને જ્યારે જ્યારે આ તહેવારો આવે ત્યારે દર વર્ષે અમે મૂક્યા જ કરીએ. એ ચાલે જ કરે બધું, કારણ કે અમારી પાસે કોઈ એવા વિદ્વાનો નથી કે આવા વિષયોને ન્યાય કરી શકે. સાઉથ આફ્રિકામાં પણ એવા નથી, પંડિતો ઘણા છે પણ સારી પેઠે ન્યાય કરી શકે એવા પંડિતો હજુ અમને મળતા નથી. તો તમે આપો, લોકો આપીએ, એમાં શી મોટી વાત છે? થોડા દિવસ તમે અમને આપો જેથી વાર્તાલાપો તૈયાર થઈ શકે. અને વાર્તાલાપો તૈયાર કરીને અમે ગયા, તેમણે ટેપ કરી લીધા અને કહ્યું કે શાંતિ મને થઈ ગઈ, હું મારા દેશની સેવા કરી શકી, હું મારા દેશની થોડીક સેવા આ દ્વારા કરીશ. કારણ કે ઘણા માણસો તહેવારોના રહસ્યને જાણતા નથી. તો ઘણી સારી વાત છે. કેવી ભાવના છે એક વ્યક્તિની, ખુરશી પર બેઠેલ વ્યક્તિની ભાવના કેવી છે? દૂર સાઉથ આફ્રિકા, દૂર ભારત, દેશના અંતર નથી, કાળના અંતર નથી, ચામડીના વર્ણના અંતર નથી, દિલ દિલની સાથે કામ કરે. ભાવના એક જ છે કે હું કેવી રીતે બીજાને ઉપયોગી થઈ શકું, મારી મર્યાદામાં રહીને. આવી ભાવના જો આપણા ઓફિસરોમાં આવી જાય, આવી ભાવના જો આપણા બધા જ માણસોમાં આવી જાય, તો પછી આપણો દેશ તો બેઠો થઈ જાય, ઘણું સારું કામ થઈ શકે, ઘણો ઉપયોગમાં આવી શકે માનવો પછીથી પોતાના બીજા માનવ બંધુઓને. નામ સ્મરણ કરતા કરતા કામ, નામ કરવાનું, નામ સ્મરણ કરવાનું, અને જે સત્કર્મનું અનુષ્ઠાન કરવાનું છે તે સત્કર્મનું અનુષ્ઠાન પણ પોતાના જીવન દરમિયાન કરવાનું. તો જે પરિસ્થિતિમાં જે સંદેશાઓ સંસારને પ્રદાન કરવાના હોય તે સંદેશાઓનું પ્રદાન સાહિત્યકારો કરતા હોય છે. તુલસીદાસના જમાનામાં નામસ્મરણનો સંદેશો પ્રાધાન્ય ભોગવતો હતો, એટલે તુલસીદાસે તે સંદેશાને પોતાના રામચરિત માનસમાં સુગ્રથિત કરી દીધો. પરંતુ કર્તવ્યનો સંદેશો પણ પાઠવ્યો છે. રામચરિત માનસમાં કર્તવ્ય છે, રામનું કર્તવ્ય, સીતાનું કર્તવ્ય, લક્ષ્મણનું કર્તવ્ય, ઉર્મિલાનું કર્તવ્ય, કૌશલ્યાને સુમિત્રાનું કર્તવ્ય, હનુમાનનું કર્તવ્ય અને વિભીષણનું કર્તવ્ય, સુગ્રીવને અંગદનું પણ કર્તવ્ય, પ્રત્યેક વ્યક્તિનું પોતાના માટેનું કર્તવ્ય અને સમાજ પ્રત્યેનું કર્તવ્ય અને ભગવાન શ્રીરામને માટેનું કર્તવ્ય, આવું ત્રિવિધ કર્તવ્ય રામચરિત માનસની અંદર દેખાય છે. પ્રત્યેક વ્યક્તિનું પોતાની જાત પ્રત્યેનું કર્તવ્ય એક, પ્રત્યેક વ્યક્તિનું ભગવાન માટેનું કર્તવ્ય બે, પ્રત્યેક વ્યક્તિનું સમાજને માટેનું કર્તવ્ય ત્રણ. આ ત્રણ પ્રકારના કર્તવ્યોનું રેખાચિત્ર સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની અંદર રજૂ કર્યું છે. અને સાર રૂપે તુલસીદાસજી મહારાજ કહે છે, રામ નામને ધારણ કરો, રામ નામને મુખમાં રાખો, રામ નામ મણિ દીપક છે, સાધારણ દીપક નથી, મણિનો દીપક છે. તો સાધારણ દીપકની અંદર તો બત્તી, તેલ, ઘી જોઈએ, જે મણિનો દીપક હોય એને તો કાંઈ પણ સાધનોની આવશ્યકતા હોતી નથી, એ સ્વતઃ પ્રકાશિત હોય છે, સ્વયં પ્રકાશિત હોય છે. આ મણિ દીપક છે રામ નામનો, જો એને હૃદય મંદિરની અંદર ધારવામાં આવે, જો એને મનની અંદર અથવા તો મુખની અંદર રાખવામાં આવે, તો તુલસીદાસજી કહે છે કે અંદરનો ને બહારનો બધો જ અંધકાર દૂર થઈ શકે. અંદરનો અંધકાર પણ દૂર થાય અને બહારના અંધકારનો પણ અંત આવે. અંદરનો અંધકાર છે મલિન વિચારો, મલિન ભાવો, અહંકાર, આસક્તિ, રાગ, દ્વેષાદિ જે કષાયો છે, ગ્રંથિઓ છે, તે અંદરના અંધકારમાં આવી જાય. અને બહારનો અંધકાર તુલસીદાસજી મહારાજ કહે છે કે ગમે તેવા પ્રલોભનો પછીથી તે સાધકના સાધન માર્ગમાં આવે, ગમે તેવા વિઘ્નો કે અંતરાયો આવે, વિક્ષેપો આવે, તો પણ સાધક પરમાત્માની કૃપાથી જે પરમ પ્રકાશ પ્રાપ્ત કરે તે પરમ પ્રકાશને લીધે આ અંતરાયોને વિક્ષેપોનો સફળતાપૂર્વક સામનો કરી શકે અને આત્મકલ્યાણને માર્ગે આગળ વધે તો બહાર પણ પ્રકાશ થઈ જાય, અંદર પણ પ્રકાશ થઈ જાય. પ્રકાશ 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 નામના સાધનથી થાય, અને જે નામનું સાધન કરે તે કામ પણ પાછો કરે જો, એમ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ માનતા લાગે છે. કારણ કે રામચરિત માનસના જેટલા પણ પાત્રો છે એ બધા કેવલ નામ જપીને બેસી રહેનારા પાત્રો નથી, પણ કર્તવ્યપરાયણ પાત્રો છે. એટલે તુલસીદાસજી મહારાજ એમ માને છે કે નામ તો જપવાનું પણ સાથે સાથે કર્તવ્ય કરવાનું. રામચરિત માનસનું સર્વોત્તમ પાત્ર, સર્વોત્તમ ભક્ત પાત્ર જો આપણે કહીએ પુરુષ ભક્તોમાં, તો તે હનુમાનજીનું પાત્ર છે. હનુમાનજીથી શ્રેષ્ઠ કોઈ પાત્ર નથી. ભરતજી છે પણ હનુમાનજી જુદી જાતના છે. હનુમાનજીનું જે પાત્ર છે, ભરતજી તો લોહીની સગાઈથી રામની સાથે જોડાયેલા પણ છે, હનુમાનજી તેવા નથી. અને છતાં પણ તેમની નિષ્ઠા, તેમની સમર્પણ વૃત્તિ, તેમની કર્તવ્ય ભાવના કેટલી બધી બળવાન આપણને દેખાય છે. મધ્યરાત્રિનો સમય થઈ ગયો, સુષેણ વૈદ્યને બોલાવવામાં આવ્યા, લક્ષ્મણને મૂર્છા થઈ ગઈ છે, હવે હિમાલય લક્ષ્મણ મોકલવા જોઈએ હનુમાનજીને, અને હિમાલય જાય ત્યાંથી સંજીવની બુટ્ટી લાવે, એ સંજીવની બુટ્ટીનો પ્રયોગ જો લક્ષ્મણજી પર થાય તો લક્ષ્મણજી બેઠા થઈ શકે, અને બીજે દિવસે પ્રભાતે પ્રારંભાનારા યુદ્ધની અંદર સક્રિય ભાગ પણ લઈ શકે. કોણ જાય, આખો દિવસ તો યુદ્ધ થયેલું છે, હનુમાનજી પણ થાકી ગયા છે, હવે રાત્રે તો સૂવું જોઈએ, છતાં પણ હનુમાનજી સિવાય કોઈ જઈ શકે તેમ નહોતું. એટલે શ્રી રામે હનુમાનજીને કહ્યું, હનુમાનજી તમારા સિવાય કોઈ જઈ શકે તેમ નથી. હનુમાનજી તરત તૈયાર થયા, મારું જીવન જ તમારી સેવાને માટે, કર્તવ્યપરાયણ જીવન છે મારું, હું તૈયાર છું. મારે વળી નિદ્રા શું, મારે વળી અનિદ્રા શું, મારે વળી થાક શું, મારે વળી આરામ શું, હું જઉં છું. અને ઉભા થઈ ગયા તરત જ. એવી નિષ્ઠા છે, સાચી નિષ્ઠા છે, સાચું જીવન જીવે છે હનુમાનજી. પણ એક ઠેકાણે રામલીલા થતી હતી, રામલીલા થતી હતી, રામલીલામાં તો પાઠ બદલાય ને, રામ પણ બદલાય ને સીતા પણ બદલાય. જ્યાં સુધી રામલીલા પૂરી ન થાય ત્યાં સુધી તે પાત્રો રહે, અને પછી વળી તે પાત્રો પોતપોતાના કામમાં પણ પડી જાય. થોડા દિવસ પછી વળી રામલીલા થવાની હોય ત્યારે તે પાત્રો વળી સ્ટેજ પર આવે, સ્ટેજ પર આવે ત્યાં સુધી રામ, સ્ટેજ પર રહે ત્યાં સુધી સીતા, પડદો પડે પછી તો જેવા હોય તેવા જ પાછા હોય. એટલે હનુમાનજી આવ્યા સ્ટેજ પર. રામલીલા થતી હતી બહુ મોટા શહેરમાં, દિલ્હીમાં રામલીલા મેદાન પર રામલીલા થતી હતી. મોટા મોટા માણસો જોવા આવેલા, રાષ્ટ્રપતિ સુધી જોવા માટે ભીડ એકદમ થઈ ગયેલી શાંતિ. અને ત્યાં આ ઘટના સ્ટેજ પર ચાલુ થઈ ગઈ. લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, શક્તિપાત થયો મેઘનાદનો, લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, રામ વિલાપ કરવા માંડ્યા. થોડા વખત પછીથી સુષેણ વૈદ્યને બોલાવ્યા, અને સુષેણ વૈદ્ય લક્ષ્મણજીની નાડી પરીક્ષા કરી કહ્યું કે સંજીવની બુટ્ટી જો આવે તો લક્ષ્મણજી મૂર્છામાંથી જાગી શકે. સંજીવની બુટ્ટી પ્રભાત થાય તે પહેલા આવવી જોઈએ. બધા જ આમ એકમેકની સામે જોવા લાગ્યા, યોદ્ધાઓ કોણ સંજીવની બુટ્ટી લેવા માટે જાય, બધાની આંખમાં ઊંઘ હતી. રામે કહ્યું, હનુમાન તમે જ જઈ શકો, તમે જ જઈ શકો, તમે તૈયાર થાવ. તો જે હનુમાન હતા એમણે કહ્યું કે આમ સાધારણ દિવસ હોત તો હું જરૂર જાત, પણ આજે નહીં જઉં. વિચિત્ર, રામાયણની અંદર આ વાત આવે જ નહીં. બધા જ શ્રોતાઓ અને પ્રેક્ષકો જોવા લાગ્યા કે વાત શું થઈ, પાઠમાં કઈ ભૂલ થઈ ગઈ કે શું. ઘણી વાર આવું બને છે, પાઠ ગોખાવ્યા હોય તે કોકને બદલે કઈક બોલાઈ જાય કોક વાર. રામે કહ્યું, ધીરેથી હનુમાન બોલો નહીં, હા પાઠ બરાબર કરો. હનુમાનજી તમે જાઓ બુટ્ટી લાવવા, પછી જોરથી રામે કહ્યું. હનુમાનજીએ કહ્યું કે હું જાત, પણ આજે નહીં જઉં. ઉપાધિ શું વાત છે, આજે થાક લાગ્યો છે લડવાનો, કંટાળો આવ્યો છે. તો કે ના, 3 મહિનાનો પગાર તમે અમને હજુ આપ્યો નથી રામલીલામાં. હવે એ પગાર અમે તમને કેટલી વિનવણી કરીએ તોય આપતા નથી, એ આપો તો હું બુટ્ટી લેવા જઉં, નહીં તો આ બેઠો અહીંયા. પેલા લક્ષ્મણ જે લાંબા થઈને સુતેલા એ મૂઝાય કે આ હવે પડદો ક્યારે પડે, હું બેઠો તો હનુમાન તો જતા નથી ત્યાં સુધી પડદો પડવાનો નથી. રામ પણ વિચારમાં પડી ગયા, કારણ કે જે મેનેજર હતા રામલીલા ગ્રુપના એ જ રામ બનતા હતા, પણ કામ રામ જેવા નહોતા. અરે તમે જાઓ, તો કે ના, તો કે પગાર આપીશું. ચાલો વાત થઈ ગઈ, બધા માણસો મોટા મોટા માણસો દોડી ગયા સ્ટેજ પર કે છે શું, તો કે ભાઈ આ તો અમારી રોજની અંગત વાત ને ત્યાં પડદા પર આવીશ. તો કે પણ અમે ઘણું મનાવ્યા હનુમાનજી કે છે એમને, પણ એ માનતા નથી, હવે અમારે કરવું શું. રામ કે હવે જાઓ ને ભાઈ, કરો ને તમારો ખેલ પૂરો, આ લોકોનો ટાઈમ બગડે છે, પગાર આપીશું તમને, ચાલો. તો કે નહીં, અત્યારે અહીંયા સ્ટેજ પર જ લાવો અને બધાને આપો, તો હું આગળનો પાઠ ભજવું અને જઉં બુટ્ટી લેવા. હવે કોઈ વિકલ્પ રહ્યો ને, પૈસા લાવવા પડ્યા, વેચ્યા ત્યાં લક્ષ્મણને, સુતેલા હતા તેના ખિસ્સામાં મૂક્યા, હનુમાનજીને આપ્યા, બીજા પૈસા હતા તે બીજાને વેચીશું વચન આપ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હવે હું બુટ્ટી લેવા જઉં છું. એટલે પછી પડ્યો પડદો, ત્યારે લક્ષ્મણ બેઠા થયા કે ભાઈ તને આજ સમય સૂજો. તો કે આવું ન કર તો પગાર આવત નહીં, 3 મહિના થઈ ગયા, ઘેર છોકરાઓ રોજ પૂછે પપ્પા પૈસા શું કરું. આ રામલીલાના પડદા પરના હનુમાન, જીવનના હનુમાન નહીં, અને પેલા પડદા પરના રામ, જીવનના રામ નહીં. સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કહે છે કે ભક્તિ વ્યવસાય નથી, ભક્તિ શોખ નથી, ભક્તિ તો એક અનિવાર્ય આવશ્યકતા છે, ભક્તિ તો એક ભૂખ છે, ભગવાનને માટેની ભૂખ, જેમાં અભિનય સાચો થાય છે, અભિનય કૃત્રિમ થતો નથી, નૈસર્ગિક રીતે માનવ જીવવા માંડે છે. હનુમાનજી ચાલે, અને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી હનુમાનજીને, કોઈ પણ પ્રકારની લાલસા કે વાસના નથી, પુરસ્કારની પણ ઈચ્છા નથી, પુરસ્કારની પણ ઈચ્છા નથી. બોલો કેવી વાત છે, પુરસ્કાર નથી ઈચ્છતા. આજે આપણે ત્યાં બધા પુરસ્કારો માગે અને પુરસ્કારો આપણે વહેંચવા પણ માંડ્યા, કેટલા બધા પુરસ્કારો, પાર્લામેન્ટના મેમ્બરોને પુરસ્કાર, એસેમ્બલીવાળાને પુરસ્કાર, હવે સ્વતંત્રતાની લડતમાં ગયેલા એમને પુરસ્કાર. બોલો કેટલાક તો મરી ગયા એમાંના, કેટલાક તો માલદાર બની ગયા છે એમાંના, બહુ જ ગરીબ તો બહુ ઓછા છે, એમને કંઈક આપીએ તો સમજાય. પણ આ તો બધાને જે જેલમાં ગયા હોય એ બધાને પુરસ્કાર. કેટલું બધું ધન દેશનું ચાલ્યું જાય. એક બાજુ આપણે સાલિયાણા બંધ કર્યા પવિત્ર કરારોના, બીજી બાજુ આ પુરસ્કારો ઉભા કર્યા. હવે લોકો માગણી કરે છે 200 ઓછા પડે છે, મોંઘવારી વધી એટલે પુરસ્કાર સ્વતંત્રતાના સેનાનીઓનો વધારો. મારી પાસે એક સ્વતંત્રતાના સેનાની આવ્યા, મને કે યોગેશ્વરજી સરકારે બહુ સારું કર્યું. શું સારું કર્યું, ગાંધીજી હોત તો આ પુરસ્કાર લેત, વિચાર કરો. રાજેન્દ્ર બાબુ હોત તો લેત, સરદાર પટેલ હોત તો લેત, તમે જેલમાં આને માટે ગયેલા, તો કે એને માટે તો નહીં ગયેલા. તો તમે ગરીબ છો, તો કે ગરીબ તો કેમ તમારી આગળ ખોટું બોલું, 5 બંગલા છે મારા દિલ્હીમાં, 4 ભાડે આપ્યા છે, એકમાં અમે રહીએ. મેં કહું તમે બસમાં જાઓ, તો કે 2 મોટરો છે. તમે કહો તમે તો બસો લેવા શું કામ જાઓ છો, તો કે જે ચા પાણીનો ખર્ચો નીકળે સરકાર આપે છે, શું કામ નથી. કેવી મેન્ટાલિટી, કોઈ આ સ્વતંત્રતાના સૈનિકોની દુર્દશા. તમે જાહેર કરો કે અમારે નથી લેવું, દેશનું ધન વેડફાવવું ન જોઈએ. અમારામાં જે બહુ જ તદ્દન અસહાય અવસ્થાના માણસો હોય એમને શોધીને વધારે તમે આપો, પણ અમારે શું હવે લેવાનું છે, અમારે કાંઈ લેવું નથી. આ લેવા માટે અમે જેલમાં ગયા જ નહોતા, પણ એ સ્પિરિટ ક્યાં છે આપણી અંદર. આજે ભાવના તૂટી ગઈ, લાલસાઓ વધી ગઈ, એટલે બધા જ નીચા મોઢા કરીને જે આવે તે ખિસ્સામાં નાખવાની જ વાતો ચાલ્યા. રામાયણ કહે છે કે કામ કરો અનપેક્ષા, અપેક્ષા રાખ્યા સિવાય કરો, કોઈ પણ ભૌતિક લૌકિક લાલસા રાખતા નહીં. હનુમાનજીને પુરસ્કાર આપવા માટે માતા સીતાએ પોતાના ગળામાંથી મોતીની માળા આપી. હનુમાનજીએ કહ્યું કે મારે નહીં, મારું કામ તો નિરપેક્ષ છે, મેં કાંઈ લેવા માટે આ કરેલું જ નથી, મને આત્માનો સંતોષ સાંપડી ગયો સેવાથી, એનાથી મોટો વળી કયો પુરસ્કાર સંસારની અંદર હોય, બીજું કાંઈ જ માગતો નથી. જન્મો જન્મ મારી રામ સીતામાં ભક્તિ રહે, જન્મો જન્મ હું ભક્ત રહું રામને સીતાનો, અને તેમના કામ કરું, આટલો જ પુરસ્કાર હું ચાહું છું, બીજું કાંઈ પણ ચાહતો નથી. આદર્શ ભક્તનું ચરિત્ર રામચરિત માનસમાં અને મહર્ષિ વાલ્મીકીએ પોતાના રામાયણમાં પ્રેરક રીતે રજૂ કરેલું છે, સુંદર રીતે પ્રસ્તુત કરેલું છે. આવા મહાન ભક્તો રામાયણમાં કર્તવ્યનિષ્ઠ ભક્તો છે, કર્તવ્ય પરાયણ ભક્તો છે અને એકાંતિક ભક્તો પણ છે. એકાંતિક ભક્તો જે એકાંતમાં રહે છે, ભગવદ્ ભજન કરે છે તેવા ભક્તો પણ છે, જે સમાજની વચ્ચે વસે છે, સેવા માર્ગ અપનાવે છે હનુમાનજી જેવા અને હૃદયમાં પાછા રામ રાખે છે તેવા ભક્તો પણ છે. સ્ત્રી ભક્તો પણ છે રામાયણમાં અને પુરુષ ભક્તો પણ રામાયણમાં છે. સ્ત્રી ભક્તોમાં જો તમે જુઓ તો અહલ્યા, અનસુયા અને સ્ત્રી ભક્તોમાં જો તમે જુઓ તો પછીથી શબરી, સરવરી તે પણ ભક્ત. હવે શબરીના ગુરુ મહર્ષિ માતંગ, મહર્ષિ મતંગે તેને કહ્યું રામ એક દિવસ આશ્રમમાં આવશે અને તું રામને શાંતિ પ્રદાન કરજે, રામને મંગલ માર્ગ દર્શન પહોંચાડજે, ત્યાં સુધી તું શરીરને ટકાવી રાખજે, તારી યોગ સાધનાની સહાયતાથી તું તારા શરીરને ઈચ્છા અનુસાર સમય પર્યંત રાખી શકીશ. આજે આપણે શબરીને ઘણી હલકી ચિત્રી બતાવી છે. શબરી એટલે કાંઈ ભણી ગણી ના હોય, શબરી એટલે સાધારણ વનમાં ભટકનારી, બોરોને વીણનારી કોઈ સાધારણ સ્ત્રી હોય, પામર, તે રીતે આપણે એને વર્ણવી. શબરીને સમજવી હોય તો વાલ્મીકી રામાયણ વાંચવું પડે. શબરી એક મહાન યોગીની છે, પરમાત્માની પરમ કૃપા પાત્ર છે, દિવ્ય દ્રષ્ટિથી સંપન્ન છે અને એના ચરણોમાં યોગની અષ્ટ સિદ્ધિને નવનિધિ રમે છે. આવી એક પૂર્ણતાએ પહોંચેલી સ્ત્રી છે શબરી, જેને જોઈને આપણને ગૌરવ થાય, જેના વિશે વાંચીને ગૌરવ થાય એવી વાલ્મીકી રામાયણની આ શબરી છે. મહર્ષિ મતંગે શરીરનો ત્યાગ કર્યો, શબરી આશ્રમમાં રહેવા લાગી. નિત્ય નિરંતર પરમાત્માના સ્મરણમાં તેના સોનેરી દિવસો પસાર થતા હતા. એક દિવસ શ્રી રામ એને ત્યાં પધાર્યા. શબરીને પહેલેથી ખબર હતી કે શ્રી રામ આશ્રમમાં આવવાના છે, એને પૂર્વ તૈયારી કરી રાખી હતી અને શબરીએ શ્રી રામનો સત્કાર કર્યો, લક્ષ્મણનો સત્કાર કર્યો, આસન પ્રદાન કર્યા અને પછીથી કંદમૂળ ફળ ફૂલની પ્રેમ થકી દીધા પ્રભુએ ખાધા પ્રેમથી, પ્રભુએ ખાધા પ્રેમથી વખાણ બહુ કીધા રામચરિત માનસમાં અને વાલ્મીકી રામાયણમાં ક્યાંય આવતું નથી. અધ્યાત્મ રામાયણમાં પણ આવતું નથી. ભારત વર્ષના ત્રણ રામાયણો જૂના જમાનાના, અધ્યાત્મ રામાયણ, મહર્ષિ વાલ્મીકીનું રામાયણ, સંત શિરોમણી તુલસીદાસજી મહારાજનું હમણાંનું મધ્યયુગનું રામાયણ, ત્રણ મોટા રામાયણ, ક્યાંય એવું આવતું નથી કે શબરીએ બોર ખાધા ને પછી એઠા આપ્યા શ્રીરામને. વાંચો જરા, વાંચો, પરંતુ કેટલીક વાતો વાંચ્યા વગરની આપણે સમાજમાં ફેલાવવા માંડ્યા. વાંચ્યા વગર કોઈને પ્રેમ થાય છે માતાને તો ખાઈને બાળકને આપે છે, સમજાય છે, પણ આ શાસ્ત્રમાં એવું નથી. શબરીએ ખાઈને આપ્યા જ નથી, તાજા મજાના એકઠા કરેલા જે એની પાસે ફળો હતા તે ફળો પ્રદાન કર્યા છે અને રામચંદ્રજી લક્ષ્મણની સાથે તે ફળોને આરોગીને પ્રસન્ન થયા અને તે પછીથી જુઓ હવે શબરીનું મહત્વ, શબરીની શક્તિ જુઓ. હવે રામ શબરીને પૂછે છે, શબરી ઘણી પ્રસન્નતા થઈ, તારામાં આટલી બધી શાંતિ, તારામાં આટલી બધી પ્રસન્નતા, મુખમંડળ પર આટલી બધી સ્થિરતા, સ્વસ્થતા, ચંચલતા, રહિતતા, આ બધાનું કારણ શું? શબરીએ કહ્યું આ બધાનું કારણ મારા પૂજ્ય ગુરુદેવ છે, મહર્ષિ મતંગ. એમની મેં વર્ષો સુધી સેવા કરી, એમના આશ્રયમાં રહી છું, એમનો આશીર્વાદ છે, એમની સંગતિનો પ્રભાવ છે કે મારું જીવન ધન્ય બની ગયું છે, હું પરિપૂર્ણતા પર પહોંચી ગઈ છું, મને હવે કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, કોઈ પણ વસ્તુની ત્રુટિ મારા જીવનની અંદર મને દેખાતી નથી. તે વખતે શ્રી રામ શબરીને કહે છે, હે શબરી, હું તો સીતાની શોધ કરવા માટે લક્ષ્મણ સાથે વનમાં નીકળ્યો છું. હજુ મને ખબર પડતી નથી સીતા ક્યાં હશે. તો તારી દિવ્ય શક્તિની મદદથી, જે શક્તિ તને તારા ગુરુદેવના કૃપા પ્રસાદથી પ્રાપ્ત થઈ છે, તેની મદદથી સીતાના સમાચાર આપી શકશે કે સીતા ક્યાં છે. રામ કન્સલ્ટ કરે છે શબરીને. આ શબરીને આપણે હલકી માનીએ, ગમાર, એ આપણું અજ્ઞાન નહીં તો બીજું શું છે. રામ પૂછે છે. જુઓ, રામચરિત માનસમાં જ કહેવામાં આવ્યું, કરીવર ગામિની ભામિની, કરીવર ગામિની ભામિની, સીતા વિના મને, સીતા વિના મને, સુખદી સે નાવન મહી, સુખદી સે નાવન મહી, સત્ય કહું છું તને, સત્ય કહું છું તને, પામી શબરી હર્ષ ત્યા, પામી શબરી બોલ્યાર સમય રામ, બોલ્યાર સમય રામ, જનક સુતાની માહિતી, જનક સુતાની માહિતી, છે તુજને નિષ્કામ, છે તુજને નિષ્કામ. રામે શબરીને પૂછ્યું કે તને જનક સુતાની સીતાની માહિતી છે, એના વિશે તું જાણે છે. શબરી બોલી પ્રેમથી, શબરી બોલી. વાલ્મીકી મુનિ પોતાના રામાયણમાં લખે છે કે રામે આ પ્રશ્ન પૂછ્યો એટલે શબરી તરત જ કહેવા લાગી કે મારા ગુરુની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, હું દૂરનું દર્શન કરી શકું છું. આશ્રમમાં બેસીને હું દૂર જોઈ રહી છું લંકાને. ત્યાં અશોક નામની વાટિકા છે, એ વાટિકામાં એક વૃક્ષની નીચે તમારી સ્મૃતિમાં, તમારા વિરહની વેદનામાં વ્યથિત થયેલી સુકાઈ ગયેલા શરીરવાળી સીતા બેઠેલી છે. એને સ્વચ્છ નહીં એવું એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલું છે. એ તમારું જ સ્મરણ સીતા કર્યા કરે છે રામ. હું અહીંયા બેસીને તે સીતાને જોઈ રહી છું. કેવી વાત છે, દિવ્ય દ્રષ્ટિ આ શબરીને પ્રાપ્ત થઈ હતી. અને પછી શબરી કહે છે રામને, રામ તમે ચિંતા ન કરો, શોક ન કરો, સીતા તમને મળશે જ, જરૂર મળશે. તમે જાણો છો છતાં મને સીતા વિશે પૂછો છો, તમને જરૂર મળશે. તમે એક કામ કરો, ચિંતાને અળવી કરો, દક્ષિણ દિશા તરફ આગળ વધો. દક્ષિણ દિશા તરફ આગળ વધશો એટલે પૂર્વ સંસ્કારોથી તમારી સાથે જોડાયેલો એક મહાન આત્મા તમારી પ્રતીક્ષા ત્યાં કરી રહ્યો છે. એ મહાન આત્માનો તમને મેળાપ થશે. તે મહાન આત્મા તમને એના રાજા પાસે લઈ જશે. એનું નામ સુગ્રીવ છે. એ સુગ્રીવ તમને મળશે અને એ સુગ્રીવ તમને સીતાની શોધમાં મદદ કરશે અને છેવટે તમને સીતા મળશે. રામ તમે દક્ષિણમાં જાઓ. કેવી વાત છે, શબરી બોલી પ્રેમથી, પંપા સરજાવો, પંપા સરજાવો, સુગ્રીવ ત્યાં મળશે પછી, ભક્ત ઉભય થાવો. ધીર બુદ્ધિ રઘુવીર, ધીર બુદ્ધિ રઘુવીર, જાણો પૂછો તે છતાં, જાણો પૂછો તે છતાં, બનતા આર્ત અધીર, બનતા આર્ત અધીર, પ્રભુ ચરણે વંદી કથા કહી સર્વ એણે, કહી સર્વ એણે, શ્રદ્ધા સુખ ને ભક્તિની જ્યોત જલી ને, જ્યોત જલી ને. રામને મંગલ માર્ગદર્શન શબરીએ પૂરું પાડ્યું પોતાની દિવ્ય યોગ શક્તિથી. કેટલી મહાન શબરી છે, જેવી ગાર્ગી હતી પ્રાચીન કાળની તેવી આ શબરી છે રામાયણ કાળની. મહાન તપસ્વીની, પૂર્ણ યોગીની સ્ત્રી, સ્ત્રીઓએ ગૌરવ લેવા જેવી સ્ત્રી, એને આપણે સામાન્ય કક્ષા પર ઉતારી દીધી છે. જનરંજનને માટે એનું જે વ્યક્તિત્વ છે એને વામન જેવું પાંગળું બનાવી દીધું. આ ભવ્ય વ્યક્તિત્વ જેમાંથી આપણી મહિલાઓને પ્રેરણા મળે, આપણા પુરુષોને પ્રેરણા મળે, આપણી ભારતીય સંસ્કૃતિની શાન વધે કે અમારા દેશમાં પ્રાચીન કાળમાં આવી દિવ્યદર્શીની યોગિનીઓ પણ હતી, જેમાંની એક શબરી હતી. જુઓ એનો દસ્તાવેજી પુરાવો વાલ્મીકી રામાયણમાં, જુઓ એનો બીજો દસ્તાવેજી પુરાવો જોવો હોય તો તુલસીકૃત રામાયણમાં, રામચરિતમાનસમાં. આપણા પ્રવચનકારો કથાકારો કેમ આ વાત કહેતા નથી, જેથી આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે, જેથી આપણા પ્રાચીન ભારતના ભૂલાઈ ગયેલા પાત્રો કેવા પ્રાણવાન હતા, સત્યના આધાર પર તેની રજૂઆતો જન સમાજ આગળ થાય તો આપણી સંસ્કૃતિનું ગૌરવ વધી શકે. અને આપણને એમ થાય કે આપણી સ્ત્રીઓ પણ કાંઈ અતીત કાળમાં પછાત નહોતી, યોગ વિદ્યામાં પણ જ્ઞાનની દ્રષ્ટિએ પણ એવી જ આગળ વધેલી હતી, જેની પાસે રામને પણ માર્ગદર્શન માંગવું પડ્યું હતું એવી શબરી હતી. અને રામ પછી આગળ ચાલે છે લક્ષ્મણની સાથે સીતા માતાની શોધમાં, અને શબરી પછી શું કરે છે, શબરી પછીથી યોગાગ્નિ પદ્માસનમાં બેસે છે, યોગાગ્નિને પોતાના પગના અંગૂઠામાંથી પ્રગટ કરે છે સંકલ્પ શક્તિથી, અને તે યોગાગ્નિની જે જ્વાળા થાય છે એ જ્વાળામાં શબરી પોતાના શરીરની આહુતિ આપી દે છે કે મારા ગુરુએ કહેલું કે તું રામને સાંત્વન પ્રદાન કરજે, રામ દર્શન તને થશે, મેળાપ થશે, તેમને તું સંદેશો પાઠવજે, પછી તારા જીવનનું કર્તવ્ય પરિપૂર્ણ થઈ જશે, પછી તારે શરીર રાખવું હોય તો રાખજે, ન રાખવું હોય તો ન રાખતી. શબરીએ વિચાર્યું કે હવે મારા જીવનનું કર્તવ્ય પરિપૂર્ણતા પર પહોંચ્યું, એટલે સ્વસ્થ ચિત્તથી પદ્માસન વાળીને શબરીએ પોતાના શરીરનો પાર્થિવ તનુનો પરિત્યાગ કર્યો. કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ શબરીએ કરી. કેવી દિવ્ય વસ્તુ છે, કેટલા ભવ્ય પાત્રો અને કેવા તેમના નિરૂપણો છે. ભગવાનનો જે આધાર લે છે એને કોઈ પ્રકારનું કષ્ટ નથી, એની અંદર દિવ્યતા આવી જાય છે. પ્રહલાદ ભાગવતની અંદર આવે જ છે, પ્રભુનું શરણ લીધું, અનેક પ્રકારના કષ્ટો આવ્યા, હિરણ્યકશિપુએ જ કષ્ટો વરસાવ્યા તેના પિતાએ, છતાં પણ પ્રહલાદના મનમાં હિરણ્યકશિપ પ્રત્યે કોઈ પણ પ્રત્યે દ્વેષ ભાવનો, કોઈ પ્રકારનો દ્વેષ ભાવનો, એનું સારું જ ચાલે છે. હોલિકા તૈયાર થઈ ગઈ, હિરણ્યકશિપુની બેન હોલિકા એનું નામ, એ તૈયાર થઈ ગઈ કે પ્રહલાદ આવો ભક્ત તારે ત્યાં પાક્યો, કુળને કલંક લગાડ્યું, એ પ્રહલાદને હું નષ્ટ કરી નાખું, મને વરદાન આપ્યું છે બ્રહ્માએ કે મારા હું જો અગ્નિમાં બેસું તો અગ્નિ મને બાળી શકે નહીં, મને વરદાન છે, માટે આ નાના છોકરા પ્રહલાદને લઈને હું અગ્નિમાં બેસું, પ્રહલાદ બળી જશે, હું નહીં બળી શકું કારણ કે મને તો વરદાન છે. અને પછીથી તે પ્રહલાદને લઈને અગ્નિની જ્વાળામાં બેઠી. વરદાન હતું કે તું નહીં બળે, પણ તું કોઈને ખોળામાં લઈને બેસીશ તો નહીં બળે તેવું વરદાન નહોતું. પાછું જુઓ, સોલિસિટર સાહેબ આગળ જ બેઠા જ માથું હલાવે છે, કાયદાના જાણકાર છે, કોર્ટમાં કેસ જીતી જાય કે વરદાન તમારું સાચું કે તમે ન બળો, પણ આ તો બે થયા હવે, એટલે બાજી આખી જુદી થઈ ગઈ. હવે પુરાવો છે, પ્રથમદર્શી આ કેસ કાઢી નાખવામાં આવે છે તમારો, થઈ જાય આવું. પ્રહલાદ ભગવદ ભક્ત, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકાઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતાઃ. અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, એવું આ તો મહાન ભક્ત આવ્યો, ભગવાનનો આ તો હવે. એટલે પછી અગ્નિની જ્વાળામાં હોલિકા બેઠી કરી, પણ બળી ગઈ. પ્રહલાદ જીવિત રહ્યા પ્રભુની પરમ કૃપા. પ્રભુ જેની રક્ષા કરે એને કોણ મારી શકે છે, જેને રામ રાખે તેને કોણ મારી શકે. ભગવાને બતાવ્યું કે હું અગ્નિની જ્વાળામાંથી પણ ભક્તની રક્ષા કરું છું, અને જે મારા ભક્તને હાનિ પહોંચાડવા માંગે છે તેનો નાશ પણ કરી નાખું છું સમય પર. બતાવ્યું એ વાતની યાદીમાં આ ઓળીનું પર વચાલ્યું. પછીથી હોલિકા નામ હતું હિરણ્યકશિપુની બહેનનું, ત્યારથી આપણે હોલિકા 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 એનું પાછું હોળી હોળી હોળી. મને કોઈ આજે પૂછેલું કે આજે હોળી કરવાના, મેં કહું હું તો કોઈ દાડો કરતો નથી. મેં કહું તમારે ક્યારે હોળી, તો કે કેમ બધાને આજે જ છે. મેં કહું નહીં હો, બધાને રોજની અહીંયા હોળીઓ છે, જ્યાં જઈએ ત્યાં આજે હોળીઓ જ છે, જયારે જાઓ ત્યારે, આજ તો ફાગણ સુદ પૂનમ, પણ કાલે એકમને દાડે પણ હોળી તો ચાલુ જ રહેવાની. પછી ચાલુ જ છે, માણસ એકલો હોય તોય હોળી અંદર, અને બે થઈ જાય તોય હોળી, અને ઘણા થાય તોય હોળી. બધા આજે આ સ્થિતિ ભડકા બળ્યા જ કરે છે મનની અંદર. લાકડા નથી ત્યાં, કશું નથી, અંગારા દેખાતા નથી, પણ માણસના મનની અંદર વિચારોના ભડકા, વિકારોના ભડકા, વાસનાઓના ભડકા, અશાંતિ ને અસંતોષના ભડકા. નથી નિરાતે ખાવાનું, નથી નિરાતે ઊંઘવાનું, નથી નિરાતે ચાલવાનું, નથી નિરાતે બેસવાનું. આપણે કોઈ ભાઈને રસ્તે ચાલતા એને પૂછીએ સાહેબ, તો સાહેબ કે એટલી વારમાં તો સાહેબ 10 ડગલા આગળ ગયા હોય. અરે જરા મારે તમને પૂછવું છે, તો કે પૂછજો પૂછજો પૂછો શું કરીને, તો વળી આગળ જ ચાલતા હોય. ચાલવામાં પણ ઉતાવળ, બોલવામાં પણ ઉતાવળ, ઉતાવળિયું જીવન, ત્વરિત જીવન, શાંતિ નહીં, આનંદ નહીં, પ્રસન્નતા નહીં, જીવન જીવવાનો સંતોષ નથી, કશું જ નથી. જેની પાસે ઘણું છે એને પણ અશાંતિ, જેની પાસે કાંઈ નથી એને પણ અશાંતિ. હોળી સર્વત્ર, દિલ્હીમાં હોળી, અમદાવાદમાં અનુવાદ છે, કાનપુરમાં, યુપીમાં અનુવા, પંજાબમાં અનુવા, અને હરિયાણામાં કાંઈ હોળી નથી એમ નહીં, અને કાશ્મીરમાં ભડકા તો છે જ. બધે આની આ હોળીઓ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જ્યાં જ્યાં તમે જાઓ, જ્યાં જ્યાં માનવનું મન, ત્યાં ત્યાં ફાગણ સુદ પૂનમ વગરની હોળી રોજની અવારથી આજ સુધીની ચાલ્યા જ કરે. કેવી રીતે બચવું, આ હોળીમાંથી કેવી રીતે બચવું? આપણને ભાગવત કહે છે કે તમે પ્રહલાદ થઈ જાઓ ને તો બચી શકો. જ્યાં સુધી પ્રહલાદ નહીં થાવ ત્યાં સુધી તમે હોળીમાંથી બચી શકવાના નથી. તમે અત્યારે કર્તવ્યો કરીને હોળીકા જેવા થતા જાઓ છો, એટલે મરી જ જવાના હોળીમાં. તમે તમારી જોડી છે આ કરેલી હૈયાની, એ તમને બાળી રહી છે. હવે જો તમારે ઉગરવું હોય તો પ્રહલાદ, પ્ર પ્રકૃષ્ટ, પ્રબળ, પ્રખર, આહ્લાદ, આનંદ, પરમ આનંદ જે પરમાત્મા સ્વરૂપ છે એની પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરો. જુઓ પછી એ તમારી રક્ષા કરે છે કે નથી કરતા. આનંદ આનંદ આનંદ. ઘણા માણસો અમે પરદેશ જઈએ અથવા દેશમાં ક્યાંક જઈએ તો પૂછે, યોગેશ્વરજી તમારે કઈ કામ જ નહીં, એમને નવાઈ લાગે. બકો અમારે તો એટલું બધું કામ કે વાત નહીં. બકો તમારે કેવું કામ? તો કે અમારે તો ઘણું કામ. બકો કેટલા કલાકનું કામ? તો કે અમે તો સરકારી ઓફિસર એટલે 8 કલાકનું કામ તો ખરું જ, વચ્ચે રિસેસ 1-1 કલાક પડે. મેકો રવિવારે કામ ખરું? તો કે ના રવિવારે નહીં. મેકો અમારે તો રવિવારે માધવબાગમાં હોય તો પ્રવચનનું કામ ચાલુ જ છે. અમને કોઈ રવિવારની રજા ના આપે. આ હોળીની રજા નહીં, ધૂળેટીની કાલે નથી અમારે તો. તમારે તો ઓફિસો બંધ કદાચ હોય, દુકાનો બંધ હોય, અમારે તો કશું નહીં. ઓફિસર એટ ડ્યુટી ફોર 24 અવર્સ ભગવાન નામે, તો કશું અમારે રજા જેવું કઈ. દિવાળી હોય, હોળી હોય, બેસતું વર્ષ હોય, ગમે તે હોય, ચાલુ જ. સારું વાળું કે આ જબરું તમારું. મેં કહું તો એ ખરું જ છે, અમારે તો 24 કલાકનું કામ છે. તમે તો ઘણા સારા કે તમારું ઓછું કામ, અને તમને બદલામાં કંઈક હાથમાં આવે ખરું. અમને જે મળે છે તે તમારાથી દેખાતું જ નથી. શાંતિ, આનંદ, પ્રસન્ન, પ્રભુનું કામ કરીએ. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સાથે ગીરીધારી, આપે વ્યાજ સાથે ગીરીધારી. નિષ્ઠા ક્યાં છે? શ્રદ્ધા ક્યાં છે? વિશ્વાસ ક્યાં છે? પ્રહલાદ જેવો. પ્રહલાદજીને ભગવાને પૂછ્યું, નૃસિંહ ભગવાને દર્શન આપીને, અને તે પહેલા હિરણ્યકશિપુએ પૂછ્યું કે પ્રભુ ક્યાં છે? પ્રહલાદે કહ્યું પ્રભુ ક્યાં નથી, તમે જ કહો ને. બધે જ છે પ્રભુ. તો કે બધે એટલે આ થાંભલામાંય ખરા? તો કે થાંભલામાંય ખરા, બધે જ થાંભલાની બહાર પણ ખરા. તો કે તો તારા ભગવાનને હમણાં મારી નાખું છું, આ થાંભલાને તોડી નાખું છું. જો ગદા ઉગામીને થાંભલાને તોડવા માટે થાંભલાને ગદા મારી, થાંભલો ફાટ્યો, પણ અંદરથી પ્રભુનું દિવ્ય સ્વરૂપ નૃસિંહ ભગવાન નીકળી પડ્યા. હિરણ્યકશિપુ ગભરાયું, આવું કોઈ સ્વરૂપ જોયું જ નહોતું. ભગવાને એને પકડ્યું, શાંત કરી દીધો. ત્યાં જ પ્રહલાદની રક્ષા થઈ. પ્રહલાદને પ્રભુએ પૂછ્યું વરદાન માંગવું. પ્રહલાદે કહ્યું પ્રભુ કાંઈ જ માગવું નથી. આ જીવની માગણ વૃત્તિ એને જન્મ મરણના ચક્રમાં લાવતી થઈ જાય છે. માગણ વૃત્તિ માણસને દીન બનાવે છે, હીન બનાવે છે. મારે કાંઈ માગવું જ નથી, કશું જ નહીં, શાંતિ છે. તો કે ના પ્રહલાદ, હું આવ્યો એટલે કાંઈક તો માગવું જ પડે, કાંઈક તો માગ. તો પ્રહલાદે કહ્યું કે જો તમે આપી શકો તેમ હો તો મારે લૌકિક પારલૌકિક કોઈ પદાર્થો માગવા નથી, પણ ના થયોની સહસ્ત્રેશું येषु येषु व्रजाम्यहम् तेषु तेष्व चला भक्ति रच्युतास्तु सदा त्वयि। हजारों योनियों माथी कोई पण योनी मां मारे जवानू थाय तो त्या पण तमारी अविनाशीनी अच्युत भक्ति प्रीति मारा अंतकरण नी अंदर प्रादुर्भाव पामे, हूँ तमारो भक्त ज रहू, बस बीजू मारे कई जोईतू ज नथी। मोक्ष पण नहीं, स्वर्ग पण नहीं, सिद्धि पण नहीं, मुक्ति पण नहीं, कई ज नहीं, कई जोईतू ज नथी। बोलो भगवान के तथास्तु, तारे नथी जोईतू पण मारे आपवू छे। भगवाने कह्युं तारे नथी जोईतू पण मारे आपवू छे, तो के ते तमे जाणो, मारे कई जोईतू नथी। प्रहलाद, हजू तो तारे असुरो ना राजा थवानुं छे, हूँ तने राजा करवा मांगु छु। तो प्रभु मने राजा करीने शुं करशुं, मने तो राज करता आवडे नहीं। तो के राज मारे करवानुं, तारे तो केवल राज्य मारू छे मानीने हूँ बुद्धि आपूं एवुं संचालन करवानुं। अने खरेखर प्रहलाद असुरो ना राजा पछी थया। घणाने एम थाय छे के ध्रुव ने राजा केम बनाव्या, प्रहलाद ने राजा केम बनाव्या, विभीषण ने राजा केम बनाव्या। अपना शास्त्रकारो कहे छे के राजाओ पण सारा होवा जोईए। राजाओ दारू पीनारा होय, राजाओ मांस खानारा होय, राजाओ व्यभिचारी होय, तो प्रजा पर शी असर पड़े। एटले शास्त्रो कहे छे के राजाओ प्रहलाद जेवा, राजाओ ध्रुव जेवा, राजाओ विभीषण जेवा, राजाओ जनक जेवा, राजाओ पवित्र होवा जोईए तो प्रजानी समुन्नतिना कामो थाय। राजाओ सात्विकताथी संपन्न होवा जोईए, शासको एवा होवा जोईए। तेवा माणसोना हाथमां जो शासनना सूत्रो होय तो ते प्रजाना उपकारना कल्याणना कार्यो वधारे सारी रीते करे, अने छतां पण अनाशक्त अथवा तटस्थ रही शके। आ शास्त्रो आपणने सूचवे छे। प्रहलादजी तटस्थ ज रह्या, अनाशक्त रह्या, अलिप्त रह्या, भगवानने भूल्या ज नहीं, शांतिना सरोवरमां स्नान करता ज रह्या, कृतकृत्य बनी गया जीवनकाळ दरमियान अने ते पछीथी पण। आ प्रहलाद आजे तेमना स्मरण नो दिवस, आजे होलिकाना पण स्मरण नो दिवस, आजे नकामा लाकड़ा बाळवानो दिवस नहीं, आजे दुर्गुणों ने बाळवानो दिवस, आजे अस्वच्छता क्यांक होय तो तेने दूर करवानो दिवस। स्वच्छता बारनी अने अंदरनी बन्ने प्रकारनी स्वच्छता साधवानो दिवस, जीवनमां नवा व्रतो नियमो लेवानो दिवस, केवल धाणी खाईने रहेवानो दिवस ज नहीं पण एनी साथे साथे कई घसावानो दिवस, बीजाने कई उपयोगी थवानो दिवस। एम नहीं कि हवे मोडू थयुं, हवे घेर क्यारे पहोंचशुं दर्शन करीने, त्यां आगळ क्यारे हवे आपणे कौसार जमीशुं, जमो कई वांधो नहीं, पण साथे साथे जीवनने कौसार जेवुं पवित्र अने मधुमय करवानो आ दिवस छे। आजे तो समस्त जीवनने अपना शास्त्रो आपणने प्रेरणाओ पूरी पाड़े छे, उत्सवो प्रेरणाओ पूरी पाड़े छे, पर्वो प्रेरणाओ पूरी पाड़े छे, पण आपणे प्रेरणाओ लेवानुं बंद करी दीधुं छे। परंपरागत रीते आ पर्वो आपणे उजवीए छे, सारू छे के ते जीवे छे, पण जो आपणे प्रेरणाओ पण पामता रहीए तो आपणा पर्वो प्राणवान बनी जाय, शक्ति संचारक थई जाय अने आपणने आपणा जीवनना उत्कर्षमां उपयोगी सहयोग प्रदान। नामना प्रभावथी प्रहलादजी प्रभु दर्शन करी शक्या, तरी शक्या, मुश्किलियों ने प्रतिकूलताओनो प्रतिकार करी शक्या। रामचरित मानस के छे कि आ राम नामने, प्रभुना नामने तमे तमारा हृदय में धारण तो करो, अंदरनो ने बारनो अंधकार दूर थशे। एकज अमोघ औषधि छे भवरोगनी अने संसारना बीजा जीवन रोगोनी पण, जरा अजमावी तो जुओ अने पछी जुओ के जीवन में केवी शांति ने केवु सुख आवे छे। राम नाम मणिदीप ने मन मंदिर माधार, तुलसी प्रकाश जो चहे अंदर तेम बहार, तुलसी प्रकाश जो चहे अंदर तेम बहार, तारा करवा पूरण काम, तारा करवा पूरण काम, भजीले राम नाम सुख राम, भजीले राम नाम सुख राम।
તારા કરવા પૂરણ કામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. કાશી મથુરા જાય ભલે ને તીર્થ ફરે તમામ, તીર્થ ફરે તમામ. હિમાલય જઈ કરે તપસ્યા, હિમાલય જઈ કરે તપસ્યા, પામે ના વિશ્રામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. તારા કરવા પૂરણ કામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. જટા વધારે ભસ્મ લગાવે, જંગલ કરે મુકામ, જંગલ કરે મુકામ. સદગુરુ નો સંસર્ગ કર્યો ના, સદગુરુ નો સંસર્ગ કર્યો ના, મળ્યા ન આત્મા રામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, રામ નામ સુખધામ, ભજી રામ નામ સુખધામ. તારા કરવા પૂરણ કામ, ભજીલે રામ નામ સુખ ધામ, ભજીલે રામ નામ સુખધામ. આસન સાદે ભોજન સાદે, સાદે પ્રાણાયામ, સાદે પ્રાણાયામ. બ્રહ્મ સ્વરૂપ નિહાળ્યું ન ઉરમા, બ્રહ્મ સ્વરૂપ નિહાળ્યું ન ઉરમા, નિષ્ફળ યત્ન તમામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. સંત સમાગમ કરે નિરંતર, સંત સમાગમ કરે નિરંતર, બની પૂર્ણ ઉપરામ, બની પૂર્ણ ઉપરામ. બ્રહ્માનંદ પરમ પદ પામે, બ્રહ્માનંદ બ્રહ્માનંદ પરમ પદ પામે, ઘનતા મન નિષ્કામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. તારા કરવા પૂરણ કામ, ભજીલે રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ, રામ નામ સુખધામ, ભજીલે રામ નામ સુખધામ. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરીશું. આવતીકાલે આ પ્રવચન શ્રેણીનો છેલ્લો દિવસ છે. પૂર્ણાહુતિ આ પ્રવચન માળાની આ મહિના પૂરતી થશે, ભવિષ્યની થશે એમ કહેતો નથી. આ મહિનાની માં સર્વેશ્વરી હવે ભજન સંભળાવશે રોજની જેમ, પછી શાંતિ પાઠ કરીશું.
તેરી પલ પલ બીતી જાય, મુખ સે જપ લે નમઃ શિવાય. તેરી પલ પલ બીતી જાય, મુખ સે જપ લે નમઃ શિવાય. તેરી પલ પલ બીતી જાય, મુખ સે જપ લે નમઃ શિવાય. તેરી પલ પલ બીતી જાય, મુખ સે જપ લે નમઃ શિવાય. એ દુનિયા પંછી કા મેલા, એ દુનિયા લામા बोले नमः शिवाय। सगे सब संबंधी रह जाए, मुख से जप ले नमः शिवाय। तेरी पल पल बीती जाए, मुख से जप ले नमः शिवाय।
Oh.